પ્રકરણ છ. ઈશ્વર સદાકાળ પોતાના કુટુંબની સાથે છે. મેં કેટલાક સ્પષ્ટ મુદ્દાઓની સમજણ આપતા પાછલા પ્રકરણનો અંત કર્યો છે. ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. તેમણે વધસ્તંભ પર જે કાર્ય કર્યું અને ત્યારબાદ પુનરુત્થાન પામ્યા તે કાર્ય પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ અનંત જીવન પામે છે. પણ આપણે ખ્રિસ્તના જે રાજ્યના સભ્યો છીએ, કલસ્યોને પત્ર 1:13, તે રાજ્ય હજુ સુધી તેના પૂર્ણ રૂપમાં આવ્યું નથી. એવી રીતે શૈતાન અને પતિત થયેલા દેવના દીકરાઓના પરાજય અને નાશ માટેની વાત પણ એટલી જ સાચી છે. તેની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી તેનો અંત આવ્યો નથી. ઈશ્વરના રાજ્યના કોઈ પણ સભ્ય ઉપર શૈતાન પાસે કોઈ જ દાવો કે માલિકી હક નથી અને મરણ પર કોઈ અધિકાર નથી. આપણે ઈસુ દ્વારા ઈશ્વરના સંતાનો બની ચૂક્યા છીએ અને ઈસુએ મરણ પર વિજય મેળવ્યો છે. તેથી આપણને ઈસુ અને ઈશ્વર પિતાની સાથે અનંત જીવનને માટે સજીવન કરવામાં આવશે. રોમનોને પત્ર 6:8-9, રોમનોને પત્ર 8:11, પહેલા કરિંથીઓને પત્ર 6:14-15, 42-49 કલમ. પરંતુ વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં પ્રબળ છે, એફેસીઓને પત્ર 2:2, તે આજે પણ કાર્યરત છે. અંધકારના અધિકારીઓની સત્તા લઈ લેવામાં આવી છે, પરંતુ તેઓ હજુ સુધી આધીન થયા નથી. તેઓ હારેલા હોવા છતાં પણ હજુ સુધી યુદ્ધ લડી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ ઈસુ દ્વારા પ્રાપ્ત થતા તારણને સ્વીકારે છે, તેને અંધકારના અધિકારમાંથી છોડાવીને ઈશ્વરના પ્રિય પુત્રના રાજ્યમાં લાવવામાં આવ્યા છે. કલસ્યોને પત્ર 1:13. ઈશ્વરનું રાજ્ય વૃદ્ધિ પામતું જાય છે અને અંધકારનું રાજ્ય ઘટતું જાય છે. ભવિષ્ય તરફ લક્ષ્ય રાખવાને બદલે જગતના દુઃખો અને ભૂંડાઈમાં ખોવાઈ જવું સરળ છે. કેટલીકવાર એ યાદ રાખવું કઠિન બની જાય છે કે ઈસુએ આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, એ માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. ગલાતીઓને પત્ર 1:4. બાઇબલ આ દ્વિધાનો નકાર કરતું નથી. બાઇબલ તો પ્રમાણિકપણે તેના વિશે વાત કરે છે. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં, પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ. પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. રોમનોને પત્ર 8:18-21. વાતનો આશ્ચર્યકારક મુદ્દો. હું તમારું ધ્યાન આ વાતના અદ્ભુત અંત પર દોરવા માંગુ છું. તમે જાણો છો કે દરેક ઐતિહાસિક મહાન વાતોનો અંત યાદગાર હોય છે. બાઇબલની વાત પણ અપવાદરૂપ નથી. જો તમે વીણા અને વાદળોની અપેક્ષા રાખો છો તો તમે નિરાશ થશો. આપણે આપણી પોતાની વિચારસરણી મુજબ બાઇબલની વાતના અંતના કાર્યની પ્રક્રિયાનો વિચાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણે મરણ નહીં પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરીશું. તે રોમાંચક લાગે છે, પરંતુ અનંત જીવન વિશે વધારે કહેવામાં આવ્યું નથી. એ તો ગુણવત્તાનું નહીં પરંતુ માત્ર સમયગાળાનું વર્ણન છે. જ્યારે આપણે વાતના અંત તરીકે આપણા મનોમાં નવી વૈશ્વિક એદન વાડીમાંના જીવન વિશેની વાતનો વિચાર કરીશું, ત્યારે આપણને અનંત જીવનની ગુણવત્તા જાણવા મળશે. બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ એદનવાડીની કલ્પના સાથે વાતનો અંત કરે છે. પ્રકટીકરણ 21:22. ત્યાં ઈશ્વર છે. સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું છે. ઈસુ ત્યાં છે. ત્યાં જીવનનું વૃક્ષ છે. આ એદનવાડી તો મૂળ એદનવાડી કરતાં સારી છે. ભૂંડાઈ દૂર કરવામાં આવી છે. હવે જગતમાં બંડ થશે નહીં. આખું જગત સંપૂર્ણપણે શ્રેષ્ઠ બનાવવામાં આવ્યું છે. છોડવા, પ્રાણીઓ અને માણસોમાં મરણ કે રોગ નથી. કોઈ શિકાર કે હિંસા થશે નહીં. એ તો આપણે જેની ક્યારેય અપેક્ષા કરી નથી એવું જીવન હશે. એદનવાડી વિશેનો દ્રષ્ટિકોણ આપણને બાઇબલ જે વાતની ચરમસીમા પર ભાર મૂકે છે તેના તરફ લઈ જાય છે. મેં અગાઉ નોંધેલ રોમનોને પત્ર 8નો શાસ્ત્રભાગ આપણી વિચારસરણીને ઈશ્વરની યોજનાની ટોચની પરાકાષ્ઠા એટલે કે દેવના છોકરાના પ્રગટ થવાની અને દેવના છોકરાના મહિમાની વાત સાથે એકરૂપ કરે છે. હા, સૃષ્ટિ પોતે નવી થવાની ઉત્કંઠા રાખે છે, પરંતુ એ છુટકારો ઈશ્વરના માનવીય કુટુંબના મહિમાવંત થવા સાથે જોડાયેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર જે કાર્ય કરી રહ્યા છે તેનો અંત આપણા દ્વારા આવશે. તેમના બાળકો તરીકે આપણી પદવી કાયમ માટે તેમની હાજરીમાં ગોઠવાઈ જશે. અને એ જ તો બાઇબલની વાતનો મુખ્ય ભાગ છે. આપણે જ્યાં રહીશું તેનું દ્રશ્ય અદ્ભુત છે, તેમાં કોઈ સંદેહ નથી. પ્રગટીકરણના પુસ્તકમાં જણાવેલ નવી એદનવાડીનું અંતિમ દર્શન આપણને એ વાત જણાવે છે. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. પ્રગટીકરણ 21:1-3. સનાતન ઓળખાણ. દેવના દીકરાઓનું પ્રગટ થવું, દેવના દીકરાનો મહિમા, એ શબ્દો આપણને એ વાત જણાવે છે કે એક દિવસે આપણને રૂપાંતરિત કરીને ઈસુ જેવા બનાવવામાં આવશે. પ્રેરિત યુહાને કહ્યું છે કે વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. 1 યોહાન 3:2. બીજા બે શાસ્ત્ર ભાગોમાં એ જ વિચાર બીજી રીતે જણાવવામાં આવ્યો છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. રોમનોને પત્ર 8:29. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે તે પ્રમાણે આપણી અધમ અવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેના મહિમાવાન શરીરના જેવું થાય. ફિલિપીઓને પત્ર 3:20-21. આપણો મુકામ તો ઈશ્વરના સંપૂર્ણ સ્વરૂપ અને પ્રતિમા એટલે કે ઈસુ જેવા બનવાનો છે. તેની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે, પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. બીજા કરંથીઓને પત્ર 3:18. બાઇબલ પુનરુત્થાન અને રૂપાંતર સાથે આપણી વાતનો અંત કરે છે. આપણને અનંત જીવન માટે ઉઠાડવામાં આવ્યા છે અને પુનરુત્થાન પામ્યા બાદ જેવું મહિમાવંત શરીર ઈસુનું હતું એવું મહિમાવંત શરીર આપવામાં આવશે. પાઉલ તેને સ્વર્ગીય શરીર કહે છે. 1 કરંથીઓને પત્ર 15:35-58. આપણા આખરી મુકામ અને મહિમાવંત થવા વિશેનો મારો મનપસંદ શાસ્ત્રભાગ થોડો વધારે અસ્પષ્ટ છે. એ તો હિબ્રુઓને પત્રમાં જણાવેલ એ દ્રશ્ય છે જ્યાં ઈસુ આપણને ઈશ્વરનો અને ઈશ્વરને આપણો પરિચય કરાવે છે. ઈસુ ઈશ્વરની અને દેવના સ્વર્ગીય દીકરાઓની આગળ ઊભા રહે છે. તે હિંમતથી કબૂલાત કરે છે કે તે આપણને પોતાના કુટુંબના સભ્યો તરીકે, આપણને ભાઈઓ કહેતા શરમાતા નથી. હિબ્રુઓને પત્ર 2:11. અને ત્યારબાદ ઈશ્વરને અને કુટુંબના અલૌકિક સભ્યોને કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ, અને વળી હું તેના પર ભરોસો રાખીશ, અને વળી જુઓ, હું તથા જે છોકરા દેવે મને આપ્યા છે તેઓ. હિબ્રુઓને પત્ર 2:13. તમે ઈશ્વરના કુટુંબના કાયદેસરના અને કાયમી સભ્યો બનો, એ તમારો આખરી મુકામ છે. અંતે તમે ઈશ્વરના કુટુંબના સભ્યો તરીકે રહેશો. ઈશ્વરે શરૂઆતથી એવી ઈચ્છા રાખી હતી, તેથી આખી સૃષ્ટિ દેવના દીકરાઓના પ્રગટ થવાની વાટ જુએ છે. અનંતકાળિક ભાગીદારી. શું તમે નવી સૃષ્ટિમાં એટલે કે સ્વર્ગમાં જીવન કેવું હશે તેના વિશે ક્યારેય વાત કરી છે? મેં ઘણા લોકોને સદાકાળ સ્તુતિ આરાધનાની સભા કે ઈસુ સાથેના અંત વગરના સવાલ જવાબ કે મહિમાવાન મંડળી એકઠી મળશે એવા વર્ણનો સાંભળ્યા છે. છેલ્લું જે છે તે મારા જેવા અંતર્મુખી લોકોને ડરાવી દે છે. આપણે સંપૂર્ણ કરેલી સ્વર્ગરૂપી એદનવાડીમાં આપણું જીવન કેવું હશે તેની ઘણી કલ્પનાઓ કરી શકીએ છીએ, પરંતુ બાઇબલ તે અનુભવ વિશે વધારે કહેતું નથી. તે જે કહે છે તે ઉપર જણાવેલ અનુમાનો જેવી જ વાત કરે છે કે જે જીતે છે અને અંત સુધી મારા કામ જાળી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. પ્રગટીકરણ 2:26. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. પ્રગટીકરણ 3:21. એક દિવસે આપણે દૂતોનો ન્યાય કરીશું. 1 કરંથીઓને પત્ર 6:3. આ વાક્યોનો અર્થ શું છે? આપણે એ પ્રશ્ન પૂછીને શરૂઆત કરી શકીએ કે હાલમાં દેશો પર કોણ રાજ કરે છે. તેનો ઉત્તર તો ઈશ્વરે બાબિલના સમયે દેવના દીકરાઓને દેશો વહેંચી આપ્યા હતા તે પતિત થયેલા દેવના દીકરાઓ. બીજા શબ્દોમાં કહીએ તો હજુ સુધી બધા દેશો અથવા તો મોટાભાગના દેશો પર ઈશ્વરે પૂરેપૂરો દાવો કર્યો નથી. ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ તો ક્રમ અનુસાર થતી પ્રક્રિયા છે. તેના વિશે આપણે નોંધ્યું છે કે તેની શરૂઆત તો થઈ ચૂકી છે, પણ તે પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી. જ્યારે એ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે વિશ્વાસીઓ દૂતોનો ન્યાય કરશે. આપણે દેવના દીકરાઓનો ન્યાય કરીશું અને તેમની પદવી પ્રાપ્ત કરીશું. આપણે આપણા રાજા અને ભાઈ ઈસુની સાથે દેશો પર રાજ કરીશું. જ્યારે પણ હું આ વિચાર વિશે વાત કરું છું ત્યારે મને કેટલાક અનિવાર્ય પ્રશ્નો સાંભળવા મળે છે કે આપણને કયું કાર્ય આપવામાં આવશે? શું કેટલાક વિશ્વાસીઓને બીજા વિશ્વાસીઓ કરતાં વધારે અધિકાર આપવામાં આવશે? શું હું બીજા વિશ્વાસીઓનો અધિકારી કે શેઠ બનીશ? આપણે બધા કેવી રીતે અધિકારીઓ બની શકીએ? શું આપણા કાર્યો નક્કી કરશે કે કોણ કોના પર રાજ કરશે? આપણે સમજી શકીએ છીએ કે આ બધા પ્રશ્નો પતિત જગતમાં જીવનારા અપૂર્ણ લોકો તરફથી પૂછવામાં આવે છે. આપણી વિચારસરણી આ નુકસાન પામેલા અને અપૂર્ણ જગતને લીધે દૂષિત થઈ છે. પરંતુ બાઇબલ આપણા અંતિમ મુકામને અધિકારી અને કર્મચારી તરીકેના સંબંધ તરીકે દર્શાવતું નથી. એ તો પિતા અને પુત્રનો સંબંધ દર્શાવે છે. ઈશ્વરના બાળકો તરીકે આપણા સાથી ભાઈ બહેનોની સાથે મળીને પ્રભુની સાથે કામ કરીશું, જ્યાં મનુષ્યો અને દિવ્ય વ્યક્તિઓ સાથે રહેશે. હવે આપણે ઈશ્વરે આપણા માટે જેવો ઈરાદો રાખ્યો હતો તેમ ઈશ્વર આપણી સાથે રહેશે એવું ચિત્ર જોઈએ છીએ. ઈશ્વરના બધા જ બાળકોને ઈશ્વર જેવા આપણા સનાતન પિતાના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે. વાતનો મુદ્દો તો એ છે કે નવી એદનવાડીમાં આપણો અધિકાર અધિશ્રેણી વિશેનો નહીં પરંતુ કૌટુંબિક ભાગીદારીનો હશે. જ્યારે કુટુંબના બધા જ સભ્યો મહેમાવાન થાય છે ત્યારે અધિશ્રેણીની દેખરેખ કરવાની જરૂરિયાત અદૃશ્ય થાય છે. પ્રમાણિકપણે કહું તો આપણે આ વિચારને સમજી શકતા નથી, કેમ કે આપણે ભ્રષ્ટ જગતમાં જીવીએ છીએ. ઈશ્વર આપણને ઈચ્છે છે, ઈશ્વર તમને ઈચ્છે છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમણે જેવી ઈચ્છા રાખી છે એવી રીતે તમે તેમની સાથેના જીવનનો અનુભવ કરો, અને એક દિવસે આપણે એ અનુભવ પ્રાપ્ત કરીશું. બાઇબલ કહે છે કે પણ લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં બેઠા નથી, જે વાના દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને સારું સિદ્ધ કર્યા છે. 1 કરંથીઓને પત્ર 2:9.